તારીખ 22/3/1979 શ્રી સમયસર ગાથા 100 ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું રાજકોટમાં પ્રવચન.
ఓంకారమిందు సంయుక్త నిత్యం జాయంతి యోగిన కామదం మోక్షదం చే ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం రూపమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోసుమంగళం నమస్మరిస్తాయి స్వానుభూత్యాచాస్తి స్వాయ భవాయ సర్వాణ విభావ నిరుధని దాతా
సమయ సార్ గాథా సో કરીને થોડું લઈ ખરેખર વાસ્તવિક રીતે જોઈએ તો સત્ય દ્રષ્ટિથી જોઈએ તો ઘટાદિક ઘણું વસ્ત્ર વિવિધ પરદ્રવ જળ કે પરદ્રવ આત્મા એની જે પર્યાય થાય છે તે કાળે તેની પર્યાય થાય. ઘડાની પર્યાય માટીથી તે કાળે થવાની હોય તે થાય. એમ પટની એમ રથની એમ દરેક જળની વ્યવસ્થા અને ક્રોધાદી એ કર્મ લેવા છે. અહીં જળ ભાવ ક્રોધ લેવો નથી. આ જળ ક્રોધાદી જે પરમાણુની પર્યાય કર્મપણે જે સમયે જે થાય છે તે છે. હવે તેને નિમિત્ત કરતા કોને કહેવું એમાં એ વાત છે. અહીંયા કહેવું કોને હોય કંઈ નિમિત્તથી થાય છે એમ નહીં. એ તો કીધું કે ઘટાદી ને ક્રોધાદીની પર્યાય કર્મ છે એમ શબ્દ છે ને. શું કીધું છે એમાં? જે ઘટપટ વસ્ત્ર એની અવસ્થા તો છે એમ ક્રોધાદી કર્મની અવસ્થા ત્યાં છે. છે માં વજન છે. ઘટપટાની બધી ચીજો હાથ પગ વાણી એ અને ક્રોધાદી અંદર કર્મ એની પરદ્રવ સ્વરૂપ કર્મ છે. આ સિદ્ધાંત છે. એ પરદ્રવ સ્વરૂપ તે કાળે તેનું કાર્ય છે. સમજાય છે? કાંઈ હવે કાર્ય છે એમાં આત્માને કઈ રીતે એને નિમિત્ત કહેવો કે નિમિત્ત કરતા કહેવો એ વાત છે. હા હા, પરજીવની દયાની આયુષ્યને કર્મને લઈને આયુષ્યને આત્માની યોગ્યતાથી ત્યાં છે. એ કર્મ કાર્ય છે. હવે એમાં અહીંયા નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. સમજાય છે? કાંઈ શરીર આદિની ક્રિયા થાય છે. આમાં હાલમાં વાત આદિ ભાષાની ક્રિયા છે એ ત્યાંથી સિદ્ધ કર્યું છે. તે સમયે ક્રમબદ્ધમાં તે પરમાણુની કે તે જળની અવસ્થા છે. હવે છે ને અહીંયા આ બાજુમાં નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. હા હા હા, જેની વાત છે ભાઈ. હા, તેને આ આત્મા વ્યાપ્યાક ભાવે તો કરતો નથી. એટલે કે છે એ છે એનું જે કાર્ય એને આત્મા તે કાર્ય વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ રીતે છે નહીં. આત્મા આ પાસે બે એમ સિદ્ધ કર્યું. બોલી પરદ્રવની પર્યાય છે એમ સિદ્ધ કર્યું તે કાળે. આ બાજુ આ આત્મા છે, આ આત્મા છે એમ કીધું છે ને. એ વ્યાપક ભાવે તો કરતો નથી. ગળાની પર્યાયનું વ્યાપ્ય એટલે કાર્ય અને એનો કુંભાર કરતા એમ તો નથી. સમજાય છે સાઈ? રોટલી રોટલી છે, લોટમાંથી રોટલી છે, છે ત્યાં સુધી તો એની પર્યાય છે એમ સિદ્ધ કર્યું. હવે આ બાજુમાં બીજો આત્મા એને શી રીતે નિમિત્ત કહેવું કે શું કહેવું એ પ્રશ્ન છે, કારણ કે તો જ્ઞાતો છે. રોટલીની અવસ્થા, વડીની અવસ્થા, પાપડની અવસ્થા, આ ભરતર રૂબડું જે કપડું છે એમાં ભરતર છે ને, ભરતર એ ભરતરની અવસ્થા છે એમ પહેલું તો સિદ્ધ કર્યું. હવે એ છે એમાં આ બાજુમાં બીજો આત્મા એને માટે શું કહેવું એ છે એમાં એમ કે છે. બીજો આત્મા છે પણ એ આત્મા તરીકે છે. હવે આ કાર્ય જે થયા તે કાળે તેના સમયના કાળે ક્રમબદ્ધમાં તેની પર્યાય છે થયેલી. આ તેને આત્મા વ્યાપ નામ અવસ્થા અને વ્યાપક નામ કરતા એ તો કરતો નથી એમ તો છે નહીં, કારણ કે કાર્ય તો છે એટલે પછી કાર્ય વ્યાપ્ય અને આત્મા કરતા એ તો કોઈ રીતે છે નહીં. સમજાય છે કાંઈ? કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. જે ચીજની અવસ્થા વર્તમાન છે તે અવસ્થા જો આત્મા કરે તો આત્મા તે દ્રવ્યમાં એકમેક થઈને તન્મય થઈ જાય. આત્માની ભિન્નતા પૃથકતા રહે નહીં. આવું જેનું વાતો છે, કારણ કે પહેલી તો વાત એ કરી કે તે કાળે તે પર્યાય છે, હવે તો છે, હવે તારે એ તો એના ઉપાદાનથી થઈ છે, એની વર્તમાન ક્રમબદ્ધના કાળે તેમાં તેની અવસ્થા થઈ છે. હવે એમાં નિમિત્ત આત્માને જો વ્યાપ વ્યાપકપણે કરતા કહો તો તે છે એ અવસ્થામાં આત્માનું એકમેક તન્મય થઈ જાય, ભિન્નતા ન રહે. સમજાય છે કાંઈ બેનજી? શું કે છે?
સમજાય તો
કરી શકતો નથી, અજ્ઞાની મૂંઢ માને છે. અહીંયા તો કે છે કે અવસ્થાનો કાળ છે તે દ્રવ્યનો તે છે એટલું પેલું સિદ્ધ કર્યું. જાય તો આ ભાષા છે એ પણ છે એમ કહ્યું એટલું. પરમાણુની પર્યાય ભાષા પણ છે. હવે એ છે એમાં આત્માને શું કહેવું, બીજી ચીજને એને માટે શું કહેવું એટલી વાત છે. એની ચીજ તો એને કાળે એની પર્યાયપણે છે. હવે બીજો આત્મા એને માટે શું કહેવું કે જો બીજો આત્મા તેના વ્યાપનામ કાર્યને વ્યાપક આત્મા થઈને કરે તો આત્માની ભિન્નતા ન રહેતા જે કાર્ય થયું તેમાં તેનું એકમેક પણ થઈ જાય છે, તન્મય પણ થઈ જાય છે, તેમ તો કોઈ બને નહીં. સમજાવું કાંઈ? આ ચશ્મો છે, જો આ ચશ્મો છે અહીં છે એની અવસ્થાનું ક્રમમાં એનો અહીં છે એ નાક ઉપર નથી, એનામાં છે. સમજાણું કાંઈ? આની અવસ્થા તે પરમાણુની તેનાથી વ્યાપ્ય અને વ્યાપક થઈને છે. પરમાણુ વ્યાપક એટલે કરતા અને પર્યાય આમ થઈ તેનું કાર્ય. હવે નાકને આધારે પણ રહ્યું નથી. હવે અહીં તો એ છે, એમાં આત્માનો શું અધિકાર છે? જે અવસ્થા છે એમાં બીજો આત્મા છે એનો અધિકાર કયા પ્રકારે? કેટલા દોકડા છે? દોકડા સમજે પ્રતિશત કે છે ક્યાં કેટલા? હા, આ આત્મા સિવાય બીજા આત્માઓની પૂર્તિ તે કાળે તેની પર્યાય તેને છે, અને જળના પૂતગળોની પણ અવસ્થા તે કાળે તેની અવસ્થા ત્યાં છે. એક વાત. હવે આ બાજુ આત્મા પણ છે. હવે એક આત્મા છે એને માટે જો એ કાયનો કરતા એને કહીએ તો એ કાય ના કરતા પણ આમાં એનું તન્મય થઈ જાય, એ પરદ્રવ્યમાં તેનો એક મેઘ થઈ જાય. અરે આવી વાત છે. કુંભાર ઘડાને વ્યાપકપણે કરે તો વ્યાપ કાર્ય તો ત્યાં છે ઘડાનું, અને આત્મા એ વ્યાપકપણે કરે તો માટીમાં ઘડામાં એ કુંભારનું એકમેક પણ થઈ જાય. તો એક દ્રવ્ય ને બીજા દ્રવ્યનું એકપણું થવું એ કોઈ બને નહીં. સમજાય છે? કાંઈ અરે આવી વાતો છે. આ તમારા વકીલાતની ભૂલ ભાષા આવે ને જજ પાસે, કે છે કે ભાષાની પર્યાય ભાષા પણ છે ત્યાંથી તો સીધે એની નક્કી વાત સીધી કરી. હવે આ બાજુમાં આત્માનું કેટલો અધિકાર છે એમાં? કે છે એમાં જો આત્મા એના કાર્યના કારણપણે કરતાપણે થઈને કરે તો વ્યાપક થઈ જાય, તેમાં ભળી જાય, પોતાની ભિન્નતા રહે નહીં. એક વાત. વ્યાપક ભાવે તો કહેતો નથી, કરતા અને કાર્ય, એ કાર્ય અને આત્મા કરતા એ રીતે તો છે નહીં. એમ હોય તો તે કાર્યના એનો જે કાર્યનો કાળ છે જગનો કે પરનો, એમાં બીજો જો એના કાર્યને કરે તો બીજો એમાં ભળી જાય, એટલે પોતાની જુદા રહે નહીં. સમજાય છે? કાંઈ આખરી વાતું છે બાપુ. બહુ આ તો કહે છે ને હોટનું હણું, એવા હોમની ગાથા ભગવાનના માર્ગની, હોમના ટચનું હનુ છે. હોટનું હનુ કહે છે ને કઈ નહીં, હું કે તમારી ભાઈ સાહેબી હણ હું શું કહી છે ને આપણે કે છો, પૂરી પ્રસિદ્ધિ એની હો ટચનું હમ કહેવાય, પૂરું ચોખ્ખું. અરે આ તો ભારે ભાઈ આપણું છે. ભાઈનો આત્મા છે એ ભરતરનું કામ જ્યાં થાય છે, શું કહેવાય, તોરણમાં ગોઠવે છે ને મૂર્તિને, એમાં આદમીને, એમાં હાથીને, કે છે કે એ તો ત્યાં છે, એ બસ એટલી વાત નથી. એ પ્રશ્ન નહીં, દ્રવ્ય નથી, ગુણ નથી એમ તો નહીં, પણ પર્યાય પણ નથી એમ નહીં, પર્યાય ત્યાં છે. હવે બીજો આત્મા છે એને માટે એનામાં દોકડા કેટલા? કે 50 દોકડા એના ને 50 દોકડા કુંભારના ઘડામાં, રોટલી થવાના 50 દોકડા એના પર્યામાં ને 50 દોકડા ઇસ્ત્રી ના એમ છે. પચાસ પચાસ કહેતા હતા ત્યાં આપણે પહેલી સાલમાં જીવંદર પંડિત હતા ને, શેઠ આવ્યા હતા ને, શેઠ જે હુકમચંદજી પહેલી સાલમાં ત્યાં, જયારે એમ કે 50 દોકડા એના રાખો ને 50 દોકડા આના રાખો એમ કહ્યું એને,
સમાધાન થઈ જાય. હે આપણે એનું સમાધાન થઈ જાય.
અહીં કીધું પચાસ ઉકડા નહીં, સોએ સો દોકડા નિમિત્તમાં નિમિત્તમાં અને ઉપાદાનના ઉપાદમાં સોએ સો દોકડા. એકે ટકો નિમિત્તનું ઉપાદાનમાં નથી. શેઠ હતા હું કંઈ પણ, એ તો બધા રાજકારણ પૈસા વાળા માણસ, 20 કરોડ રૂપિયા એટલે એને તેમ કે આ હજી ઢૂંઢિયામાંથી આવ્યા છે ના, એટલે ભાઈ અત્યારે બહુ છંછડો ને એને એમ કે એમ બોલતા હતા હુકમચંદ શેઠ. એમ કે આ વાત આપણામાં નથી, તો આ તો હજી થાનક વાસીમાંથી આવ્યા છે, એને બહુ છંછડો છે, છંછેડશો. મેં કીધું છંછેડશો નહીં, છંછેડીને પંડિતોમાં પ્રઝેન્ટ કરો. ચારે કોર ઢંઢેરો પીટો કે આ એમ કે છે કે જગતની ચીજ જયારે થાય ત્યારે બીજો જીવ કે બીજો પરમાણુ એક પરમાણુની પર્યાયને કરી શકે નહીં. ઢંઢેરો પીટો કીધું. અહી કે છે પ્રભુ શાંતિથી સાંભળ ભાઈ, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ કેવળ જ્ઞાની જેની જે સમય જ્યાં જેની દશા થઈ થાય તેને તે જોવે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. એને જોવે છે કેવળ એમ કેવું વ્યવહાર છે, કારણ કે જે પરથી છે તેમાં કેવળ જ્ઞાનની પર્યાય પરમાં ભરતી તો નથી, તન્મય થતી નથી, એટલે એને જોવું કેવું એ તો અસદુર વ્યવહાર છે. પણ ભગવાનના જ્ઞાનમાં જે ચીજ જ્યાં જે અવસ્થાએ થઈ તેવું પોતાની પર્યાયનું જ્ઞાન સ્વતઃ સ્વપર જાણવાની આત્મજ્ઞ પર્યાય છે. સર્વ જાણે છે એમ કહેવું એ કંઈ પરનું બધા છે માટે જાણે છે એમ નહીં, પણ સર્વજ્ઞ એટલે તે આત્મજ્ઞ છે. સુરતવી શક્તિ એ આત્મજ્ઞ છે, પોતાના પોતે પોતાને જાણે છે ત્યાં એને નહીં. કેમ કે પોતાનો અસ્તિત્વનો અંશ પરના અસ્તિત્વમાં જતો નથી અને પરનો અસ્તિત્વનો અંશ આમાં આવતો નથી, એથી પરને જાણવું કહેવું એ તો ફક્ત અસદભૂત વ્યવહારના વિષય છે, જૂઠો કથન કરવાનો વિષય છે. અહીંયા તો પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ એમ કહે છે, હવે આપણે અહીં પચારી લેવાનું છે કે જગતમાં કાર્ય થાય તે કારણે આત્માને શું કહેવું કે જો આત્મા તેના કાર્યનો કરતા થાય, વ્યાપકપણે કરતા કાર્યપણે અથવા અવસ્થા ને અવસ્થાઈપણે, એની અવસ્થા એમાં આત્મા અવસ્થાઈ થઈને એનું કાર્ય કરે તો તે પરદ્રવ્યમાં તે દ્રવ્ય ભળી જતા ભિન્નતા રહેતી નથી, માટે તો તદ્દન જૂઠું છે. સમજાનું કાંઈ ધીમેથી પચું બાપુ, વાતો વિતરાગનું થતો છે. એક વાત વળી નિમિત્ત નિમિત્તે ભાવે પણ તેને કરતો નથી. બીજો બોલ, બીજા દ્રવ્યના કાર્યને કરતાપણે તો કરતો નથી, પણ બીજા દ્રવ્યના પર્યાયને નિમિત્ત નિમિત્ત ભાવે પણ દ્રવ્ય કરતો નથી, એટલે તેનું કાર્ય ત્યાં નૈમિત્તિક છે અને આ બાજુ આત્મા એનું નિમિત્ત છે એમ પણ નથી. ધીમેથી સાંભળું. નિમિત્ત નિમિત્તે ભાવે પણ તેનો કરતો નથી, કારણ નિમિત્તપણે પણ નહીં, એ તો કાર્ય ત્યાં થયું ભલે. હવે આત્માને તેને આ જુદો બીજો છે માટે નિમિત્ત તરીકે કહીએ તો શું વાંધો છે, કે નિમિત્તને નૈમિત્તિક એમ જો કહીએ તો આત્માનું દ્રવ્ય છે એ ત્રિકાળી છે, તો ત્રિકાળીને કારણે એને જો નિમિત્ત કહીએ તો જગતની જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં તેની ઉપસ્થિતિ રહેવી જોઈએ. સમજ ભાઈ, તારી વાતો છે બાપા, જેની વાત ભાઈ બહુ બરાબર છે. હા 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 પ્રભુ, સર્વજ્ઞ ત્રણ લોકના નાથની વાત છે પ્રભુ. હા હા, કે છે કે નિમિત્ત નૈમિત્તિકપણે અહીં દ્રેવ લેવું છે. અહીંયા આત્મા આત્મા દ્રેવ જે છે નિત્ય, એ કાર્યના કાળમાં તો તે કાર્ય થયું ત્યાં, પણ તેમાં આત્માના દ્રેવને જો નિમિત્ત કહીએ તો નિત્ય તો આત્મા નિત્ય છે, તો જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં નિમિત્ત એટલે આત્માને ઉપસ્થિત રહેવું પડે છે. આ ગાથા એવી છે ભાઈ બાપા, આ પ્રભુ તારા ઘરની વાત છે ભાઈ. નિમિત્તની બી ભાવે પણ કેમ કીધું, કમ વ્યાપ વ્યાપકપણે નથી પણ નિમિત્ત નિમિત્તપણે પણ નથી, એટલે બીજો બોલ લીધો એટલે પણ લેવું પડ્યું. સમજાય છે કાંઈ? આ તો એક એક અક્ષરની કિંમત છે. નિમિત્ત આત્મા દ્રવ અને થયેલી અવસ્થા તે નૈમિત્તિક, જો એમ હોય તો તેણે પણ કરતો નથી નિમિત્તપણે પણ. કેમ? જો એમ કરે તો નિત્ય દ્રવ અવસ્થાઓમાં વ્યાપતા નથી. શું કીધું? નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. પરના અવસ્થા કાળે જો આત્મા દ્રવ છે તેને નિમિત્તપણે કહીએ તો જ્યાં જ્યાં અવસ્થા થાય ભલે અવસ્થા થાય એનાથી, પણ તેને આત્માને ત્યાં ઉપસ્થિત નિમિત્ત છે એટલે ઉપસ્થિત રહેવું પડે. સમજાય છે? આમાં તો જે અવસ્થા થાય છે સમય એ પણ સિદ્ધ કર્યું, ગંભીર થઈ ગયું, અને તેમાં નિમિત્તપણે કોણ છે એને સિદ્ધ કરતા. વ્યાપ વ્યાપકપણે તો નથી પણ દ્રવ જે નિમિત્ત છે દ્રવ એને જો એને નિમિત્ત કહીએ તે અવસ્થાઓમાં, તો જગતની જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં તે દ્રવને ઉપસ્થિત રહેવું પડે. આહા, તો એમ તો બને નહીં. આવી વાતો છે. આ કોર્ટના આ ભગવાનના કાયદા છે. તમારા કાયદા સરકારે વેચાય ભાઈ તમારે હંકારવા. નિમિત્ત નિમિત્તે ભાવે પણ ઓલું તો નથી પણ આ પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો સર્વ અવસ્થાઓમાં જગતની બધી દશાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. આ ખેડ કરે છે ને દરબાર, હો હાંકે છે એના થાય છે, કે છે કે તે અવસ્થા હમને થવાની તે તો છે, હવે એને આત્માને જો એને કરતા કહીએ તો વ્યાપ વ્યાપકપણે થતા તે આત્મા તે હળમાં ભેગું પડી જાય, માટી આત્મા જેનો કરતા નથી. હવે એને નિમિત્તપણે જો આત્માને કહીએ તો આત્મા તો દ્રવ નિત્ય છે, જે નિત્યને જો દરેક અવસ્થામાં નિમિત્ત કહીએ તો જ્યાં જ્યાં અવસ્થા જગતની થાય ત્યાં ત્યાં તેને નિમિત્તપણે હાજર રહેવું પડે. સમજાય છે કાંઈ? આ કેટલું સમાવેશ કર્યો છે. સર્વ અવસ્થાઓમાં કરતા, સર્વ અવસ્થા એટલે જગતના જેટલા પદાર્થો છે એ બધી અવસ્થાવાળા તો છે, નિત્ય પણ છે ને અવસ્થા છે. હવે અહીંયા એ અવસ્થાના કાળમાં આત્માને દ્રવ્યને જો નિમિત્ત કહીએ તો જગતની દરેક અવસ્થાના દ્રવ્યમાં તે દ્રવ્યને નિમિત્તપણે હાજર ઉપસ્થિત રહેવું પડે. આ હા 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 આવી આખરી વાતો છે. બોલ્યો કે એમ હોય હું તો દયા પાવન વ્રત કરું, મારો આવું નીકળ્યું, માર્ગ કંઈ બીજો નીકળ્યો. હા
હા ગમ પડે નહીં એવું છે. ગમ પડે
નહીં
એવું.
ગમ પડવા માટે તો આ વાત કહેવાય છે, અને તે જાણનારને આ વાત કહેવાય છે. શરીરને નહીં, અંદર રાગ થાય છે દયાદાનનો, એ જડ છે માટે એને નહીં, પણ રાગનો જાણનાર પ્રભુ અંદર ચૈતન્ય મૂર્તિ છે તેને આ કહેવાય છે. હા 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 સમજાવ. દરજી હંચો હમારી શકતો નથી કે છે, એ કપડાનું પૂજું હોય ઢાળ હોય ને મૂકવાય, ઘર બહેરી શકે આત્મા કે ના? ના, ઘર બહેવાની અવસ્થા ત્યાં છે. હવે એને આત્મા ઘર બહેરે છે એમ જો કહીએ કરતા પણ તો આત્માને ઘર કપડાની ઘરમાં એકમેક તન્મય થઈ જાય, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તન્મય થાય એવું ત્રણ કાળમાં બને નહીં. એ અનંત આત્માઓ છે, અનંત પૂતગળો છે, એ પોતપોતાના સમયની અવસ્થામાં રહીને ટકી રહ્યા છે. જો એકની અવસ્થાનું બીજો કરે તો એ અવસ્થા વિનાનો થઈ જાય, વળી એનો બીજાનો એ કરે તો એ અવસ્થા વિનાનો થઈ જાય, તો એ અવસ્થા વિનાના દ્રવ્ય થઈ જાય તો એ દ્રવ્ય જ રહે નહીં. સમજાણું કાંઈ? હા 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 આવો ઉપદેશ બારો આવો ક્યાંથી કાઢ્યું? એક જણું કે નવું કાઢ્યું એમ કેતું બાપા, નેવું નથી પ્રભુ, એમને લાગે ભાઈ શું થાય. એ અનાદિનો માર્ગ પ્રભુનો તો આ છે. અરે પ્રભુએ કંઈક કર્યો નથી માર્ગને, પરના પોતાના માર્ગને કર્યો, પરનો કર્યું નથી. પરનું થાય છે ત્યાં શું નિમિત્ત છે અને કોને નિમિત્ત કરતા કેવો એ વ્યાખ્યા ફક્ત આપે છે. તે પણ ભગવાન પણ જે વાણી નીકળે છે એ વાણીની પર્યાયમાં ભગવાન તન્મય થઈને કરે તો વાણીમાં આત્મા એકાગ્ર થઈ જાય. હવે કે વાણીની અવસ્થા છે એ આત્મા દ્રવ તરીકે એને નિમિત્ત કહીએ તો જ્યાં જ્યાં અવસ્થાઓ થાય ત્યાં ત્યાં દ્રવ્યને ઉપસ્થિત હાજરી રહેવી જોઈએ. હા 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 તો પરની અવસ્થાથી છૂટો પડવાનો પ્રસંગ એને બને નહીં. સમજાણું કાંઈ? જીણું કેવું સમજાણું કાંઈ? પછી ભેવું કહું. હા 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 નિમિત્ત નિમિત્તે ભાવે પણ એટલે પહેલું કીધું એ સિવાય બીજો પણ નહીં, બીજે ભાવે પણ વ્યાપક ભાવે તો નહીં પણ નિમિત્ત નિમિત્ત ભાવે પણ નહીં એમ સમજાણું કાંઈ? હવે હવે વિચારી શકે, વિચારે તો સમજી શકાય પ્રભુ. હા 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 જગતમાં ગમે તે ચાલતું હોય એની અહીં કંઈ સમજ નથી આવી. અહીં તો તત્વની વ્યવસ્થાની અવસ્થા શું છે અને તે તત્વની અવસ્થા ને કાલે તે અવસ્થા થાય એ તો બરાબર છે, પણ તે અવસ્થામાં બીજા દ્રવ્યને શું કહેવું એટલો એ પ્રસંગના વાત ઉભી થઈ છે. હા કે બીજા દ્રવ્યની અવસ્થા કાલે જો દ્રવ્યને આત્માને હાજર રહેવું પડે તો આત્મા તો નિત્ય છે, તો દરેક જગતની અવસ્થા ત્યાં એને રહેવું પડે તો કોઈ દી એને સંગત દર્શન થવાનો પ્રસંગ બને નહીં. હા 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 વાત છે, કેટલું સંકેલું છે. હવે ત્રીજો બોલ, બે બોલથી આવે ત્રીજો. અનિત્ય સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ એ બીજો જે આત્મા છે એ અહીં તો અવસ્થાઓ તો થઈ છે તેની કાળમાં આને નિમિત્ત કેમ કહેવું? કે એ બીજો આત્મા જે છે એનો જે કંપન છે આ મનવાણી દેહ છે જળ એ નિમિત્ત અને આત્માના પ્રદેશ કંપે છે તે જોગ એ જોગ અને રાગ ઈચ્છા એ જોગ અને રાગ એ અનિત છે એ જોગ અને ઉપયોગ એટલે રાગ જ્ઞાનમાં જોડાવું રાગ ઉપયોગ એટલે આ લેવો જોગ અને ઉપયોગ જ નિમિતપણે તેને તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે શું કીધું એ તે જળની ને પરની અવસ્થા કાળે અવસ્થા થાય છે હવે જે અહીંયા જોગ ને રાગ છે એ તેમાં નિમિત્ત કહેવાય છે કોનો જે રાગ ને જોગ નો કરતા થાય તેનો સમજાય છે કાંઈ શું કીધું એ કે જે જળની ને પરની અવસ્થાના કાળમાં યોગ ને ઉપયોગ ને નિમિત્ત કેવું નિમિત્ત કરતા આરોપ છે ને કરતા એ તો કાયદ તો ત્યાં થયું છે ઉપાદાન હવે અહીંયા જોગ અને ઉપયોગ એટલે રાગ જ્ઞાનમાં રાગનું જોડાણ જ્ઞાનમાં ઈચ્છાનું જોડાણ તેને અહીં ઉપયોગ કહે છે અને આ મનવચન કયાના જે પરમાણુ પુદગળ છે એ નિમિત્ત છે ને આત્માના પ્રદેશ કંપે છે ઉપાદાનથી એ પ્રદેશ કંપન છે યોગ છે અને ઈચ્છા એ રાગ છે એને પરની અવસ્થાના કાળમાં તેને જોગ ને રાગ નિમિત્ત છે માટે તે નિમિત્ત કરતા કહેવામાં આવે છે કોના અરે છે યોગ ને ઉપયોગ જ નિમિત્તપણે પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય ના કરતા કરતા એટલે બને છે એનાથી ને બને તો બનેલું છે પણ આ જોગ ને રાગ ને નિમિત્તપણે કરતા કહેવાય કોના રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલણ રૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી બીજાના કાર્યકાળમાં જોગ ને રાગ ને નિમિત્ત કરતા તરીકે કહેવો પણ કોનો કે જે જોગ રાગ અને જોગ એ અજ્ઞાનપણે જે કરતા થાય છે અજ્ઞાનપણે મિથ્યાપણે જોગ કંપન અને રાગનો કરતા થાય છે તે જીવના જોગ ને રાગને કાર્યકાળમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે ગજબ વાત છે ગમેથી ન સમજાય ન માનો બાપુ એ તો મુશ્કેલ પડશે સમજાય નહીં એવું નહીં સમજાય એવી વાત છે આત્મા અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ શકે એવો તાકાત વાળો નાથ છે એને આવી વાત ન સમજાય એમ કેમ એનો નકાર કરાય એ નરુમાય એવું ઓલંબો અવાય છે ને કે ન સમજાય અરે પ્રભુ તું કેવળ જ્ઞાન અંતર્મૂર્તમાં લઈ શકો એવો છો ને નાથ રાગ ખાય એક સમયની આમ રાગ ઉપર લક્ષ આમ લક્ષ આ જાય અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન જ હળ જોતી ચૈતન્ય સર્વનો સ્વભાવ છે તે પર્યાય આવી જાય એવી તાકાતનો ધણી આ ન સમજા એમ એને ન માનવું સમજાય છે કઈ એ અહીં કે છે એ રાગાદી અને યોગ તેને પરમાણ નિમિત્ત કરતા કહેવામાં આવે છે રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ પોતાના વિકલ્પને અજ્ઞાની પોતાના વિકલ્પને ત્યાં જીવની જે દયા તો પડી જ છે એનું આયુષ્ય શરીર ત્યાં છે એ તો કાર્ય છે ત્યાં હવે બીજો જીવ એ દયાના પરિણામને દ્રવ્ય વ્યાપ વ્યાપકપણે કરે તો તે દયાના જે જીવને શરીર એને રહ્યું છે એમાં વ્યાપ વ્યાપકપણે તે જીવ એમાં ભળી જાય, એટલે વ્યાપ વ્યાપકપણે પરની દયા કરી શકે નહીં. હા 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 હવે એ પરની દયા એટલે આયુષ્ય શરીર છે તેમાં આત્માને નિમિત્ત કહીએ તો આત્મા તો દ્રવ છે, તેકાળી તો આત્મા દ્રવ છે તો જ્યાં જ્યાંથી અવસ્થાઓ થાય ત્યાં ત્યાં તેને નિમિત્ત રહેવું પડે. આયુષ્યને આત્મા બે ભેગા ત્યાં સુધી એની આયુષ સ્થિતિ છે જીવવાની, અને તે અવસ્થામાં જો આત્માને નિમિત્ત કહીએ તો આત્મા દ્રવ છે તો દ્રવ બધી અવસ્થાઓમાં એને હાજર રહેવું પડે. છૂટા રહેવાનો પ્રસંગ બને તો એમ તો બને નહીં. હવે ત્યાં દયા પડી છે એને કારણે આયુષ્યને જીવની યોગ્યતાથી ત્યાં હવે એને તે કાયદું ત્યાં થયું છે કે છે. હવે આ નિમિત્તપણે કરતા કોને કહેવો કે જોગ કંપનને રાગની ઈચ્છા તે કાળમાં તે ઉપાદાનના કાર્યના કાળમાં આ જોગને રાગને નિમિત્ત કરતા કહેવા મારે છે. એ કોનો સમજાવું કઈ એ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી કરતા એટલી શબ્દ નાખે પાછી જોગ ઉપયોગ એટલે જ્ઞાનીનો જોગ ઉપયોગ નથી, ધર્મી જીવનો જોગને રાગ નથી. ધર્મી છે એને તો જ્ઞાનને આનંદ એના છે, ધર્મી સંકિતી છે એનો જોગને રાગ એનો નથી. એ જ્ઞાની જે છે એ તો જોગને રાગને પરજ્ઞેય તરીકે જાણે છે એટલે એ અહીંયા નિમિત્તપણે પણ કરતા નથી. હા 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 ભારે આ વાત છે. શું કહ્યું એ કે રાગ જોગ અને રાગ જ્ઞાનમાં રાગનું જોડાણ એને કાય કાળમાં નિમિત્ત કરતા કહેવાય. પણ કોનો જોગને રાગ કે જેણે રાગને જોગ પોતાનો માન્યો છે તેના જોગને રાગને સામા કાય કાળમાં નિમિત્ત કરતા કહેવાય. સમજાણું કઈ આ ભગવાનના કાયદા એવા છે. આવા ભગવાન માતો વેળો પીડ્યો પ્રભુનો ના વાત રહી છે અંદર. જગતના પદાર્થની તે સમયની અવસ્થાના કાળમાં તે તેનું કાર્ય તેને થયું, એમાં બીજો આત્મા દ્રવ તરીકે જો નિમિત્ત હોય તો બધી અવસ્થાઓમાં આરોગ્ય રહેતા કોઈ દી એને સમ્યક દર્શન થાય નહીં, સ્વતંત્ર વર્ણન થાય નહીં, એથી એનો મોક્ષ થાય નહીં. હા હા ત્યારે કે કાય કાળ તો ત્યાં છે જ, હવે આ બાજુમાં નિમિત્ત કરતા કોને કહેવો કે જે અજ્ઞાની પ્રાણી પોતાના આનંદના સ્વરૂપને જ્ઞાનના આનંદને જાણતો નથી અને પોતાના અસ્તિત્વમાં રાગને જોગને પોતાનો માનીને કરતા થાય છે તે અજ્ઞાનીના રાગને જોગને જગતના કાર્યકાળમાં તેને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. સમજાય છે. હવે એમાંથી ગુલાટ ખાઈને બીજી વાત કાઢીએ ત્યારે કે જે ધર્મી છે જે જોગને રાગનો કરતા નથી અને જ્ઞેય તરીકે તેને જાણે છે એ જીવને જ્ઞાનીને જે જોગ અને રાગ અને તે કાર્ય છે તે આ જ્ઞાનમાં નિમિત્ત થાય છે, આમ નિમિત્ત થાય છે. એટલે શું જ્ઞાન તો પોતાથી સ્વપર પ્રકાશ જ્ઞાનીને થાય છે, જ્ઞાનીને સ્વપર પ્રકાશનું જ્ઞાન પોતાથી પોતાને થાય છે. હવે એમાં જોગ અને જે રાગ છે તે આ જ્ઞાનમાં તેને આમ નિમિત્ત કહેવાય છે, અને કાર્ય જે થયું પર એમાં પણ આ જ્ઞાનમાં આમ નિમિત્ત કહેવાય છે. આમ નિમિત્ત નહીં પણ નિમિત્ત આમ કહેવાય છે. ઉપાદાન તો સ્વપર પ્રકાશ જ્ઞાન જ્ઞાનીને પોતાથી થાય છે. સમજાવું કઈ આવી વાત હું એટલે ધીમેથી સમજાયું પ્રભુ, ન સમજાયું નથી આ વાતો બાબા મને સમજાવે છે, તે સમજનારને સમજાવે છે ને કે રાગને શરીરને સમજાવે છે. પ્રભુ તું કોણ છો કે તું એ રાગને ઈચ્છાનો કરનાર તો નહીં. એ રાગને ઈચ્છા પરજ્ઞેયમાં જઈને સ્વજ્ઞેયનું જ્ઞાન કરતા પરજ્ઞેયનું જ્ઞાન એને પોતાથી થાય છે. સ્વનું જ્ઞાન કરતા રાગને જોગનું જ્ઞાન સ્વતઃ પોતાથી થાય છે. એમાં એ જોગ ને રાગ ને તે જ્ઞાનમાં સ્વપર પ્રકાશ જ્ઞાન જે પોતાથી થયું છે એમાં જોગ ને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. અને જે સામે કાર્ય થયું છે એ પણ અહીંયા જ્ઞાન સ્વપર પ્રકાશ જ્ઞાનીને થયું છે એમાંથી ચીજને નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. જ્ઞાનમાં નિમિત્ત હા 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 સમજાય છે. વ્યાખ્યાન તો આવી ગયું બધું, છપાઈ ગયું બધું, પહેલું ગમે કઈ નથી. આ પુસ્તકો છપાઈ ગયા છે, મારા બધી વાત આવી છે. હા હા પોતાને દ્રષ્ટિ એવી હરખી ન હોય તો વાંચતા એ મેળ ન ખાય નહીં, પોતાની દ્રષ્ટિ પ્રમાણે ખેતવી નાખે. એમાં ક્યાં અભિપ્રાય ને કઈ અપેક્ષાથી કહેવાનું છે એ કહેવાનું પોતાની અપેક્ષા ખેતવી નાખે. હા હા શું થાય પ્રભુ. હા 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 રાંગાડી વિકાર વાળા ચૈતન પરિણામ પોતાના વિકલ્પને અજ્ઞાની પોતાના પ્રદેશોના ચલણરૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી કદાચિત કેમ લીધું કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી તે કરે છે એટલે કદાચિત કરતા કીધું. પણ જો સમ્યક જ્ઞાન થયું તો એ તો રાવ જોગ ને રાગનો એ કરતા થતો નથી, અને તેથી તેને પરના કાર્યકાળમાં જ્ઞાનના જ્ઞાનને નિમિત્ત કહેવામાં આવે પણ કરતા કહેવામાં આવે નહીં. શું કહ્યું એવડે જોવો લોકા લોક છે તેમાં કેવળ જ્ઞાનની પર્યાય નિમિત્ત છે, અને કેવળ જ્ઞાનની પર્યાયમાં લોકાલોક નિમિત્ત છે. નિમિત્ત એટલે કે ઉપસ્થિત છે. કેવળ જ્ઞાનીનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન લોકાલોકને નિમિત્ત ઉપાદાન તો ત્યાં તેને કારણે લોકાલોક છે પણ ત્યાં જ્ઞાનની પર્યાય તેને નિમિત્ત કહેવામાં આવે છે, અને તે જ્ઞાનની પર્યાયમાં લોકાલોક તો લોકાલોકમાં છે પણ જ્ઞાનની પર્યાયમાં લોકાલોકને નિમિત્ત કહેવામાં આવે છે. એ વસ્તુ યથાર્થ છે, એમાં મિથ્યા ભ્રમતી અને જોગી એમાં નથી. સમજાણું કઈ સર્વશુદ્ધિમાં છે, સર્વશુદ્ધિ અધિકાર. આ હું હવે એક કલાકમાં વ્યાખ્યાન આવી જેની વાત કે ન સમજાય એટલે બિચારા પછી કે એકાંત કે એકાંત છે નહીં, વ્યવહારનો લોભ કરી નાખે છે. પ્રભુ તો તને ન સમજાય એટલે કે તું, એથી તારા પ્રત્યે કઈ વિરોધ ને વૃત્તિ દ્વેષ થાય એવું નથી. અહીંયા જામાં જેની બુદ્ધિ એટનો દે બતાય, વાંકો ગુરુ માનીએ ઓર કાંસે લાવે, ક્યાંથી લાવે, એને બેઠું ન હોય બીજી રીતે, એને ઘર બેઠી હોય તે કે એમાં તારે એના પ્રત્યે વિરોધ ને દ્વેષ કરવાનો કોઈ પ્રસંગ છે જ નહીં. હા હા ભગવાન આત્મા છે, દ્રવ્ય તો ભગવાન આત્મા છે, પર્યાયમાં ભૂલ છે ક્ષણની, એ ક્ષણની ભૂલ તો ટાળી શકશે એવી એને મતાકા છે. સમજાય છે કાંઈ? ટોકાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી. કેમ કીધું? કે જ્યાં સુધી તે અજ્ઞાની છે ત્યાં સુધી જોગ ને રાગ નો કરતા થાય છે, પણ આત્માનું ભાન થયે તે જોગ ને રાગ નો જ્ઞેય તરીકે જાણવાનું કામ કરશે, કરતા નહીં થાય. સમજાણું કાંઈ? કદાચિત કેમ કીધું? કે એ સત્ય અજ્ઞાની છે ત્યાં સુધી જોગ ને રાગ નો કરતા છે, એ દરેક સદાય રાગ જેમ જોગ નો કરતા છે એમ નહીં. એ જ્ઞાન થશે આત્માનું જ્ઞાન એને. તે કાળે તે રાગ ને જોગ નો કરતા નથા, પોતાના સ્વપર પ્રકાશ જ્ઞાનમાં તેને નિમિત્ત કે ઠરશે. શું કીધું?
કોઈ સારા કામમાં અમારે નિમિત્ત થવું છે.
પણ કેવો હાલ કામ, કોને કેવું? કાંઈ તો પહેલી વાત તો કહી દી કે કામ તો છે, હવે એ પ્રશ્ન ક્યાં આવ્યો? એ તો છે એમ કીધું કોને? કેમ નહી? કટાદી ક્રોધાદી પદ્ર સ્વરૂપ કર્મ છે. કોને પ્રશ્ન કર્યો? નવનભાઈ, બરાબર છે. તેથી તો પેલો છે એમાંથી વાત કરી હતી, તો છે. હવે છે એમાં તારે નિમિત્ત થવું છે સી રીતે? એ વાત તો મિથ્યા છે. એ કે છે એ જોગ ને રાગ નો કરતા થાય તે કાય કાળમાં તેને નિમિત્ત કરતા અજ્ઞાન છે માટે કહેવામાં આવે છે. ભગવાન, આ તો ભગવાનના ઘરની વાતો છે બાપા. હા હા ધીમેથી વિચાર કરે ને બાપુ, ભાઈ બેસી જાય વાત છે. પહેલી ધારણામાં તો નક્કી કરે જ્ઞાનમાં, પછી સંગીત તો પછી જ્ઞાનમાં તો નિર્ણય કરે કે આ વસ્તુ આ રીતે છે. પરના કાર્યકાળમાં હું નિમિત્ત દ્રઢ નહીં, અને પરના કાર્યકાળમાં જોગ ને રાગનો જ્યાં સુધી હું કરતા છું ત્યાં સુધી તેને નિમિત્ત કરતાનો આરોપ અપાય છે. સમજાણું કાંઈ? પોતાના વ્યાપારને કદાચિત એમ ભાષા લીધી છે ને, અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી. હા હા હા, ભગવાન તો જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ છે ને, સજાત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, ભગવત સ્વરૂપ, વિકાર વિકાર એમાં કેવો? હા એવો જે ભગવાન આત્મા, જ્યાં સુધી તેના સ્વરૂપનું એને અજ્ઞાન છે અને રાગ ને જોગ ને પોતાના માનીને તેના અસ્તિત્વમાં અજ્ઞાની ઉભો છે, પોતાનું ત્રિકાળી અસ્તિત્વ છે ત્યાં તેની દ્રષ્ટિ નથી. પોતાનું ત્રિકાળી અસ્તિત્વ છે તેમાં જેની દ્રષ્ટિ અજ્ઞાનીની નથી, તેનું એને અસ્તિત્વ જોગ ને રાગમાં માનતો, કંઈક છે તો ખરું અસ્તિત્વ. હવે આ બાજુમાં અસ્તિત્વ ત્રિકાળી આનંદ છો, એ અસ્તિત્વ તો દ્રષ્ટિમાં આવ્યું નથી, ત્યારે ક્યાંક એને અસ્તિત્વ તરીકે માનવું તો પડશે ને. હા હા હા, એટલે અજ્ઞાનીને સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, જ્ઞાનમાં તેની સત્તાનો સ્વીકાર આવ્યો નથી, તેથી તે અજ્ઞાની રાગ ને જોગની સત્તાનો સ્વીકાર કરીને તેનો તે કરતા થાય છે. મોટી ભૂલ માટે તો કહેવાય છે. અનંત વાર સાધુ થયો તો પણ અંદર રાગ મારું કર્તવ્ય છે, મહાવ્રતના પરિણામ મારું કર્તવ્ય છે, એ મિથ્યા દ્રષ્ટિના જોગ ને રાગ પરના કાર્યકાળમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. જ્ઞાનીને જ્ઞાનના અસ્તિત્વનું પૂર્ણાનંદનો નાથું જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ એમું જેને મહાન અસ્તિત્વનું પ્રતીતિ થઈ છે તે જાત જોગને રાગના કરતા તો નથી. જોગ રાગને પોતાના એ છે માટે તેને જાણવાનું કામ કરે છે એમે નથી. પોતાના તે સમયમાં જ્ઞાનની ષટકારકની પ્રણતિએ ઉભી થયેલું જ્ઞાન એ રાગ છે માટે અહીં જ્ઞાન થયું એમે નહીં. તે સમયની જ્ઞાનની પર્યાય ષટકાર કે પ્રણતિ ધર્મીની એ પર્યાય કરતા પર્યાય કાર્ય પર્યાય સાધન પર્યાય અપાદાન પર્યાય સંપ્રદાન પર્યાય અધિકરણ એમું જેને જ્ઞાનમાં ષટકાર રૂપે પરિણમન થયું છે તેને રાગ ને જોગનો કરતા તો નથી પણ રાગ ને જોગ તેના જ્ઞાનમાં સુપ્રકાશના પરિણમનમાં નિમિત્ત કહેવામાં આવે છે. આમ ગુલાટ ખાઈને નિમિત્ત કહેવામાં આવે છે. અરે હા હા ભગવાન ત્રિલોકના તીર્થંકર પ્રભુની વાત બહુ આગવી છે બાપુ. અત્યારે એનો ફેરફાર ઘણો થઈ ગયો, શું કરીએ? બીજાને દુઃખ લાગે કે અરે તારે મારું ખોટું બાપુ ભાઈ તને નુકસાન થાય છે એમાં તું લાભ માનીને બેઠો બાપુ તને નહીં લાભ થાય. હા હા ભગવાન તું એમ માની અમારી દ્રષ્ટિ જે સંપ્રદાયની છે એમાં આ બધું ખોટું ઠરાવે છે એમ દુઃખ ન કરે પ્રભુ. આ તો સુખી થવાના પંથની રીત છે પ્રભુ. પ્રવીણ થવાનો માર્ગ છે. કદાચિત કેમ કીધું કે જ્યાં સુધી તે પુનને પાપના અને જોગનો કરતા અજ્ઞાની છે ત્યાં સુધી તેના જોગને રાગને જગતના કાર્યકાળના અવસ્થામાં એને નિમિત્ત કરતાનો આરોપ આપીને કહેવામાં આવે છે. તમે ઈશ્વરભાઈ સમજાય છે કે નહીં? પૈસા તો હાલી છે ને પ્રભુ. હા 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 ભગવાન છે ને બાપા, બંદર ભગવાન છે બધા. શું શૈલી છે, સો ગાથાની શું શૈલી છે. હા હા એક ગાથા એ પાર છે. નવરો છે તે, નવરો નથી, જાણવા દેખવાના પ્રેરણમનના કાર્યમાં છે તે. એનો વ્યાપ વ્યાપકપણું જાણવા દેખવાના પરિણામનું વ્યાપ અને વ્યાપક આત્મા તેમાં નવરો નથી. ભાઈશાળી ને તો કાને પડી વાત છે પ્રભુ, શું કહીએ? ગરીબ ઘરે આવી ગયા છીએ, ભરત ક્ષેત્રમાં આવી ગયા. ગરીબ ક્ષેત્ર, ગરીબ ગામ, ગરીબ ગામ, કરી કા છે વાપસ ગરીબ? બીજા દેશમાં આવજો પતિ ને કરોડોપતિ. હા 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 કે છે પ્રભુ, નિમિત્ત ભણે નૈમિત્તિકની અવસ્થા તો છે ત્યાં, તેમાં નિમિત્તપણે જો કરતા કેવો હોય તો જે કોઈ રાગ ઈચ્છા અને કંપનને કરે છે ને દ્રષ્ટિ જેની પર્યાય બુદ્ધિ ઉપર દ્રષ્ટિ છે, એ રાગ અને કંપન ઉપર જેની દ્રષ્ટિ છે તેથી તે અજ્ઞાન ભાવે તેનો કરતા થાય છે, જેથી તેના જોગને રાગને વસ્તુના અવસ્થાના કાળ કાળે તેને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. આવું છે, ભાઈ છે બાપા. ધન્ય ભાઈ જેને આવી વાત કાને પડે. ભાઈ આ તો પ્રભુ બોલે છે, પ્રભુની વાત આવી છે. સમજાણું કઈ? પોતાની વિદ્વતા અને પોતાના ભણતરની આજે હુજ ન પડે ને એટલે પછી આ વાત ખોટી છે આમ છે. ચાલો બાપુ ભાઈ, એના સરવાળા આવશે બાપા. ત્યાં કોઈ સહાય નહીં કરે નાથ, એ ઊંધી શ્રદ્ધાના સરવાળામાં બ્યાય જ મૃત્યુ ટાણે પ્રભુ. બેની દુઃખની દશામાં બ્યાય જ પ્રભુ. આ જોગ ને રાગનો કરતા થાય તે શરીરની પીડામાં ભ્યાય જશે પર્યાય બુદ્ધિ વાળો. નિર્ણય દ્રષ્ટિ સ્વભાવ ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણ સ્વરૂપ, તેની દ્રષ્ટિ વાળો તેને રાગ ને જોગ દેખાશે. શરીરમાં કઈ રોગ આવી દેખાશે પણ એ બધા જોગરાગ ને શરીરની પીડા જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તો સફળ પ્રકાશક પોતાથી કરે છે, ત્યાં તેમાં તે નિમિત્ત થશે. આવું છે. કદાચિત અજ્ઞાનથી કીધું એનો થા કે જ્યાં સુધી તેને સ્વરૂપની ખબર નથી, હું એક સચિદાનંદ સજાત્મ સ્વરૂપ પ્રભુ છું, ભગવત સ્વરૂપ આત્મા છે. એવી એને ખબર નથી, એ પામર જોગને રાગને પામરતાને પોતાનો સ્વીકારે છે. પોતાનું અસ્તિત્વ મહાપ્રભુ છે તેને એને અસ્તિત્વનો સ્વીકાર નથી. અને કંપનને રાગ પલટતા પલટતા વાળા ભાવને પોતાના કર્તા તરીકેનું અસ્તિત્વ સ્વીકારે છે. એને બીજાના કાળના કાર્યમાં નિમિત્ત કરતાનો આરોપ અપાય છે. પરને કરે છે તો પ્રશ્ન છે જ નહીં. સમજાણું કાંઈ? કદાચિત અજ્ઞાનથી આત્મા વિકલ્પને કરતો હોવાથી યોગ અને ઉપયોગ નો તો આત્મા પણ કરતા કદાચિત હો અજ્ઞાન ભાવે, તથાપિ પરદ્રવ સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ નથી. દ્રવ જે વસ્તુ ભગવાન આત્મા એ પરના કાર્યકાળમાં નિમિત્તપણે પણ નથી. વિશેષ કહેવાય છે.